આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
શું તમે ક્યારેય કોઈ બીજાના વિડીયો કે સંગીતને સોશિયલ મીડિયા પર તેમની પરવાનગી વિના શેર કર્યા છે? સંભવ છે કે તમે તેમના કોપીરાઇટનું ઉલ્લંઘન કરી રહ્યા છો. કોપીરાઇટ કાયદો સોશિયલ મીડિયા પર આપણે શું વાપરી શકીએ છીએ અને શેર કરી શકીએ છીએ તે મર્યાદિત કરે છે. કોપીરાઇટ કેવી રીતે લાગુ થાય છે તે સમજવાથી તમને વિચિત્ર પરિસ્થિતિઓ અને સંભવિત ગંભીર પરિણામો ટાળવામાં મદદ મળશે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
કોપીરાઇટ એટલે એક પ્રકારનું કાનૂની રક્ષણ, જે લોકો લેખન, ફોટોગ્રાફી, સંગીત અને વિડીયોઝ જેવા સર્જનાત્મક કાર્યો પર લાગુ પડે છે. કોપીરાઇટ સર્જકને તેનો ઉપયોગ ચોક્કસ રીતે કરવાનો અધિકાર આપે છે, જેમ કે તેને સોશિયલ મીડિયા પર શેર કરવું. કોપીરાઇટના કારણે આપણે કોઈના કાર્યને તેમની પરવાનગી વગર ઉપયોગ કરી શકીએ નહીં. સોશિયલ મીડિયા વકીલ ટેગન બુરમેન સર્જકો અને બ્રાન્ડ્સને કાનૂની સલાહ આપે છે. તેઓ કહે છે કે ઓસ્ટ્રેલિયામાં કોપીરાઇટ રજીસ્ટર કરાવવાની કોઈ જરૂર નથી, તે મફત છે અને સ્વસંચાલિત છે. જ્યારે તેઓ સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરે છે ત્યારે કોપીરાઇટ સામાન્ય રીતે સાહિત્યિક, નાટકીય, સંગીતમય અને કલાત્મક કાર્ય જેવી બાબતો માટે હોય છે. તેથી ફોટોગ્રાફને સામાન્ય રીતે કલાત્મક કાર્ય માનવામાં આવે છે.
When they publish on social media, then copyright will generally subsist in things like literary, dramatic, musical and artistic work. So a photograph would generally be considered an artistic work, and the owner of the copyright is generally the author of the work, but there are quite a few different exceptions depending on the circumstances. So for example, if someone took the photo in the course of their employment, then the author may actually be their employer and not themselves.
દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પોતાના નિયમ અને શરતો હોય છે, જે એકાઉન્ટ ધારક જોડાતી વખતે સંમત થાય છે. આમાં સામાન્ય રીતે પ્લેટફોર્મની શેરિંગ કાર્યક્ષમતા સાથે સંમત થાય છે. સામગ્રી નિર્માતા કોપીરાઇટની માલિકી જાળવી રાખે છે, પરંતુ તેઓ અન્ય લોકો તે પ્લેટફોર્મ પર તેમનું કાર્ય શેર કરવા માટે સંમત હોય છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તમને આ પ્લેટફોર્મ પર વસ્તુ શેર કરવા દે છે, કારણ કે તે બંને મેટાની માલિકીના છે. જો તમે બીજા એકાઉન્ટ ધારકનું કાર્ય શેર કરો છો તો પ્લેટફોર્મ આપમેળે તમારી ક્રેડિટ શેર કરશે. જો તમારે કોઈ વસ્તુ શેર ન કરવી હોય તો તમે સેટિંગને મર્યાદિત કરી શકો છો. બુરમેન કહે છે કે તમારા સોશિયલ મીડિયા પર કોઈ બીજાની સામગ્રી અપલોડ કરવી યોગ્ય નથી.
The important distinction between sharing content organically through the share functionality on the platform versus saving content and re-uploading it yourself, the latter is more problematic because on the platform terms and conditions they generally require you not to upload content unless you have the suitable rights to do so in that content. So you either have to be the author of that work or you must have obtained a license from the relevant author to use the work that way.
પોલ મુરે એક કલાકાર અને તૃતીય સ્તરના વિઝ્યુઅલ આર્ટ શિક્ષક છે. કોપીરાઇટના ભંગમાં તેમની કલાકૃતિની નકલ તેમની સંમતિ વિના ફેસબુક પર ફરીથી પ્રકાશિત કરવામાં આવી હતી. તેઓ કહે છે કે એ વ્યક્તિએ મારા એક પ્રદર્શનમાં હાજરી આપી હતી અને મારા કાર્યના ખૂબ જ નબળી ગુણવત્તાવાળા ફોટોગ્રાફ્સ લીધા હતા. પછી તેઓએ તેમને ખોટા શીર્ષકો સાથે ફેસબુક પર પોસ્ટ કર્યા. તેઓએ મારું નામ ખોટી રીતે લખ્યું હતું, પરંતુ કદાચ સૌથી ખરાબ વાત એ હતી કે તેઓએ તેમને એવા સંદર્ભમાં રજૂ કર્યા હતા જે ખરેખર મારા હેતુને સમગ્ર પ્રદર્શન વિશે શું હતું તે નબળું દર્શાવે છે.
This person attended one of my exhibitions and took very poor quality photographs of my work. They then posted them on Facebook with incorrect titles. They spelt my name incorrectly, but probably worst of all was that they presented them in a context that actually undermined what my intention was, what the whole exhibition was about. I contacted Facebook through their reporting and they were able to take down the post within about 24 hours.
જો કોઈનું સર્જનાત્મક વસ્તુ તમે શેર કરવા માંગતા હોવ તો તેનો મૂળ સર્જક તેનો તમે કેવી રીતે આભાર માનો છો તે શોધવું શ્રેષ્ઠ છે. તેમનો સંપર્ક સામાન્ય રીતે પ્લેટફોર્મ દ્વારા કરી શકાય છે અથવા જો તેઓ પ્રભાવક હોય તો તેઓ તેમના મેનેજમેન્ટનું નામ આપી શકાય છે. મોટાભાગના કિસ્સાઓમાં સર્જક ફક્ત તેમના એકાઉન્ટ સાથે લિંક કરવા માટે તેમના વપરાશકર્તા નામને ટેગ કરવાની જરૂર પડશે. ઓસ્ટ્રેલિયન કોપીરાઇટ એક્ટ હેઠળ કેટલાક અપવાદો છે જે તમને કોઈ બીજાના કોપીરાઇટનું ઉલ્લંઘન કર્યા વિના તેમની સામગ્રીનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. એલેક્સોલોસ પ્રિન્ટલો કાનૂની સેવાના સહસ્થાપક છે. તેઓ કહે છે કે આ અપવાદોમાંથી એક છે ફેર ડીલિંગ કાયદો. તેઓ કહે છે કે સમાચાર સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓને સંમતિ લીધા વિના અન્ય લોકોની કોપીરાઇટ કરેલી વસ્તુનો ઉપયોગ, જો તેનો ઉપયોગ આ હેતુ માટે કરવામાં આવે છે જેમાં કેટલાક જાહેર હિત જોડાયેલા છે.
It allows, for example, news organizations or education institutions to use other people's copyrighted material without necessarily seeking consent, provided it's used for these purposes that have, you know, some public interest attached to them. We do have some recent exceptions as well for parody and satire, which allows comedians to use materials in limited ways without necessarily seeking consent.
Creative Commons license હેઠળ કોઈની સર્જનાત્મક સામગ્રી શેર કરવી પણ સલામત હોઈ શકે છે. ઓનલાઈન મળી આવતી કોપીરાઇટ સંરક્ષિત સંગ્રહ છે, પરંતુ સોલો સમજાવે છે કે સામગ્રી પરવાનગી વિના ઉપયોગ માટે ઉપલબ્ધ હોવા છતાં ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ સર્જક હજુ પણ તેમના કોપીરાઇટની માલિકી ધરાવે છે, તેથી તમારે તેમને ક્રેડિટ આપવાની જરૂર પડશે. વિવિધ પ્રકારના લાયસન્સ ઉપલબ્ધ છે, તેથી ખાતરી કરો કે લાયસન્સ તમારા હેતુ સાથે સંગતતા ધરાવે છે કે કેમ. સોલો સમજાવે છે કે હું મારી ફોટોગ્રાફી ઓનલાઈન પોસ્ટ કરી શકું છું અને લોકોને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી શકું છું, પરંતુ હું કહી શકું છું કે તે ચોક્કસ પ્રકારના ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ છે જેનો ઉપયોગ તમે ફક્ત વ્યક્તિગત પરંતુ બિન વાણિજ્યિક ઉપયોગ માટે કરી શકો છો.
I could post my photography online and encourage people to use it, but I could say it's under a specific type of Creative Commons license, which you can use only for personal but non-commercial use. And if you want to use this commercially to promote your brand, payment is required, but if it's just for personal use, it's okay. Certainly, we encourage a lot of content creators or users of other content to check the licenses, and if there is a Creative Commons that's broad enough to allow them to use it, that can be a really great solution to having to ask permission every time.
Creative Commons image નો ઉપયોગ કરવા માટે Google Images જાઓ, Tools વિકલ્પમાં જાઓ અને પછી Creative Commons license પસંદ કરો. Copyright એ સંગીત પર પણ લાગુ પડે છે જે આપણે આપણા સોશિયલ વિડિયો અને ઇમેજીસ સાથે જોડીએ છીએ. સોલો કહે છે કે હમણાં સુધી સંગીતનો ઉપયોગ કલાકારની પરવાનગી લેવા જેવા કડક નિયંત્રણો હતા, જે સામાન્ય રીતે અશક્ય છે. તેઓ કહે છે કે હવે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મમાં બિલ્ટ ઇન મ્યુઝિક લાઇબ્રેરી હોય છે અને જાણીતા કલાકારો સાથે મોટા પાયે કરાર કર્યા હોય છે.
Now, some of the platforms like Instagram and TikTok have built-in music libraries and have done kind of mass-scale agreements with well-known artists. Instagram and TikTok have taken care of the payment for you, and that's why you can see on those platforms sometimes famous songs just used by regular people. But if it's not in the music library and you're using it off-platform, you're still in this situation where you need to seek permission from the owners of the work.
જો તમે content સર્જક છો, તો તમે અન્ય લોકોને તમારા કોપીરાઇટનું ઉલ્લંઘન કરવાથી કેવી રીતે ના પાડી શકો? તમે લોકોને યાદ અપાવી શકો કે તે તમારું કામ છે. કોપીરાઇટ સિમ્બોલ કેવો હોય છે? તો કોપીરાઇટ સિમ્બોલ સર્કલમાં સી અક્ષર અથવા તો મારી પરવાનગી વિના ઉપયોગ કરી શકાતું નથી જેવા સૂચનો સાથે સોશિયલ મીડિયા ઉપર ઉમેરી શકાય છે. પોલ મુરે કલાકૃતિને સુરક્ષિત રાખવા માટે ઘણી વ્યૂહરચનાઓ સૂચવે છે.
First of all, don't post a high-res image of the full work. Secondly, you can watermark the work using Photoshop or other watermarking tools. Thirdly, you can make sure you just include a detail of the work, not the full work. You can also do things like include works in progress images just to prove that you're the one that has made the work, even though most of the social media platforms do have date stamping.
આ સુરક્ષા હોવા છતાં કોપીરાઇટ ઉલ્લંઘન હંમેશા થાય છે. જો તમને લાગે છે કે કોઈએ તમારા કોપીરાઇટનો ગંભીર ઉલ્લંઘન કર્યું છે, તો ટેગન બુરમેન સૂચવે છે કે તમે કાનૂનની સલાહ લીધા વિના તમારા સોશિયલ મીડિયા પર કંઈ પણ કરવાનું ટાળો અને ઉલ્લંઘનનો દાવો કરવાનું ટાળો. આ પ્લેટફોર્મ્સ તમને મદદ પણ કરી શકે છે.
A lot of the platforms have functionality to be able to report infringements. And if you report that infringement, then the platforms will usually go through whatever process they have on that platform to potentially remove content. In some cases, they'll disable accounts.
Copyright કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ વધુ ગંભીર દંડ પણ થઈ શકે છે, પછી ભલે તે ઈરાદાપૂર્વક હોય કે ન હોય. કોપીરાઇટ ઉલ્લંઘન કાનૂની કાર્યવાહી અને નાણાકીય દંડમાં પરિણમી શકે છે, ખાસ કરીને જો કોઈ બીજાના કાર્યોમાંથી નફો મેળવ્યો હોય તો. એલેક્સ સોલો કહે છે કે આપણા કોપીરાઇટ કાર્યનો નિયમિત ટ્રેક રાખવા માટે આપણે કેટલીક બાબતો કરી શકીએ છીએ, જેમ કે જો તમે કોઈ ચિત્ર, ઇમેજ, ડિઝાઇન અથવા લખાણ હોય તો તેના માલિક કે નિર્માતાઓને તેમના કાર્યનું નિરીક્ષણ કરવું જોઈએ.
if it is an image or a design or written content, we do encourage content creators to monitor their work. I mean, there's services that do it, but you can do it yourself. You can do Google reverse image searches and just see all the places your images have been used and contact those people. You can search for snippets from your blog posts and see if someone's copied them. Those are some different strategies.
Australia Explained માટે Melissa Companioni દ્વારા પ્રસ્તુત અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
લાઇક શેર કોમેન્ટ કરો SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.